આખી દ્વારકાપુરીમાં વીજળી વેગે વાત વહેતી થઈ ગઈ. શ્યામ સુંદર સહકુટુંબ ઇન્દ્રપ્રસ્થ પધારે છે. સારું મુહૂર્ત જોઈને શ્યામ સુંદર તો ઇન્દ્રપ્રસ્થ જવા નીકળ્યા. ત્યાં તો બંદી રાજાઓનો દૂત આવ્યો અને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો, પ્રભો આપ તો ઇન્દ્રપ્રસ્થ પધારી રહ્યા છો. હા ભાઈ, હું તો અત્યારે ઇન્દ્રપ્રસ્થ જાઉં છું, પણ તું નિશ્ચિંત રહેજે અને મારા વતી બંદી રાજાઓને કહેજે કે તેઓ જરાય ગભરાય નહીં. આટલા વર્ષો દુઃખમાં વિતાવ્યા છે તો થોડા દિવસો વધારે. હું જેમ બને એમ જલ્દી મગ્ધ આવીશ અને બધાને બંધન મુક્ત કરીશ. એ માટે સમય પાકવો જોઈએ. એ સમય વિના કામ કરવા જઈએ તો કામ બગડી જાય. જેવી આપની ઈચ્છા, અમારી વાત લક્ષમાં રાખો, એટલું જ બસ છે. એમ કહીને દૂત તો માધને પંથે પડ્યો. શ્યામ સુંદરે સહકુટુંબ ઇન્દ્રપ્રસ્થ તરફ પ્રયાણ કર્યું. અનેક રાજ્યો નદી પર્વતો પસાર કરીને ભગવાન ઇન્દ્રપ્રસ્થ પહોંચ્યા. શ્યામ સુંદર સહકુટુંબ ઇન્દ્રપ્રસ્થ પધારે છે એવા સમાચાર ધર્મરાજ યુધિષ્ઠિરને અગાઉથી મળી ગયા હતા, એટલે એમના સ્વાગતની તથા રહેઠાણ વગેરેની વ્યવસ્થા કરી રાખી હતી. જ્યારે શ્યામ સુંદર ઇન્દ્રપ્રસ્થ સમીપ પહોંચી ગયા ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર અત્યંત પ્રસન્ન થયા. શ્યામ સુંદરનું સ્વાગત કરવા પુરોહિત, સગા સ્નેહીઓ તથા રાજકર્મચારીઓને લઈને એ સામા ગયા. વીણા, પખાજ, ભેરી, નગારા જેવા મંગલ વાગો વાગી રહ્યા છે. વેદજ્ઞ બ્રાહ્મણોનો વેદઘોષ કરી રહ્યા છે. ત્યાં તો સામેથી ગરુડની ધ્વજાવાળો સુવર્ણ મંડિત રથ આવતો દેખાયો. એ જોતાં જ ધર્મરાજ અધીરા થઈ ગયા. દોડીને એકદમ રથ પાસે પહોંચી ગયા. ત્યાં શ્યામ સુંદર પણ કૂદીને નીચે ઉતર્યા, ધર્મરાજને ભેટી પડ્યા. ભગવાનના દર્શન કરતા હૈયું ભરાઈ આવ્યું, કંઠ ગદગદ થઈ ગયો. પછી તો અર્જુન, ભીમ, સહદેવ, નકુર વગેરેને ભેટ્યા, સૌના ખબર પૂછ્યા. વાજતે ગાજતે સૌ નગરમાં પધાર્યા. શ્યામ સુંદરના દર્શન કરતા સૌ ધન્ય ધન્ય બની ગયા. ઇન્દ્રપ્રસ્થની સ્ત્રીઓને ભગવાનની સોર સહસ્ર પત્નીઓના સૌભાગ્યની ઈર્ષ્યા આવી અને અંદર અંદર વાતો કરવા લાગી. અરે, આ શ્રીકૃષ્ણની પત્નીઓએ એવું કયું પુણ્ય કર્યું હશે કે જેને પ્રતાપે એમને આ જન્મે શ્યામ સુંદર સમા પતિ પ્રાપ્ત થયા છે. સૌના વંદન ઝીલતા ઝીલતા સૌ રાજમહેલમાં આવ્યા. શ્યામ સુંદરે કુંતાફોઈને વંદન કર્યા, દ્રૌપદીને મળ્યા, બહેન સુભદ્રાને મળ્યા. એ દિવસ તો એકમેકના કુશળ સમાચાર પૂછવામાં જ વીત્યો. એક દિવસ પાંચે પાંડવો શ્યામ સુંદર સાથે વાર્તા વિનોદ કરતા બેઠા હતા ત્યાં યુધિષ્ઠિરે ધીમે રહીને વાત મૂકી, પ્રભો મારા મનમાં ઘણા વખતથી રાત સૂર્ય યજ્ઞ કરવાની ઈચ્છા છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રે પોતાની પ્રસન્નતા પ્રગટ કરતા કહ્યું, ઓહો હો, એમાં શી મોટી વાત છે, કરો ખુશીથી, રાસુ યજ્ઞ કરો. આ યજ્ઞ કરવામાં બીજી કોઈ હરકત નથી, પણ આ યજ્ઞ કરતા પહેલાં યજ્ઞ કરનારે ચારેય દિશામાં દિગ્વિજય મેળવવો પડે અને આ વાત તમારે માટે કંઈ અઘરી નથી. દિગ્વિજય માટે અર્જુન, ભીમ, સહદેવ અને નકુર એમ ચારેયને સેનાઓ લઈને ચારેય દિશામાં મોકલો. પૃથ્વી પરના સર્વ રાજાઓને જીતી સર્વ પૃથ્વી પોતાના વશમાં કરી અહીં પાછા આવે, પછી યજ્ઞની વાત. ભગવાન, રાજસૂય યજ્ઞ કરનારે પૃથ્વી પરના સમસ્ત રાજાઓને જીતવા પડે? ધર્મરાજે ખચકાતા ખચકાતા પૂછ્યું. હા, એમાં આટલા બધા ગભરાવ છો શું? કેમ, ભલે મને જીતી લીધો તો તુચ્છ રાજાઓ તો જીતતા વાર કેટલી? ધર્મરાજ, આપના આ ચાર ભાઈઓ લોકપાલોના વંશથી ઉત્પન્ન થયેલા છે અને આપ સાક્ષાત ધર્મના સ્વરૂપ છો, આપને માટે આ અશક્ય નથી. એવો કોઈ બળવાન રાજા ભેટી જશે તો હું અહીં બેઠો છું ને, આપ શા માટે ચિંતા કરો છો? ધર્મરાજને હિંમત આવી. બીજા દિવસે અર્જુન, ભીમ, સહદેવ અને નકુર એમ ચાર ભાઈઓને સેના સાથે ચાર દિશામાં મોકલ્યા. ભીમસેને મંદ્રદેશીય વીરોની સેના સાથે પૂર્વ દિશાના રાજાઓને જીતવા મોકલ્યો. પશ્ચિમમાં નકુરને, ઉત્તરમાં અર્જુનને તથા દક્ષિણમાં સહદેવને મોકલ્યો. બે ચાર મહિનામાં તો એ ચારે ચાર ભાઈઓ સર્વ રાજાઓને જીતી યજ્ઞ માટે મનમાન્યું ધન લઈ ઇન્દ્રપ્રસ્થ આવી ગયા. ચારે તરફ આનંદ આનંદ છવાઈ ગયો. શ્યામ સુંદરે વાતને પાકી કરવા પૂછ્યું, ભાઈ, કોઈ રાજા જીતવો બાકી તો રહી જતો નથી ને? ભીમસેને કહ્યું, ભગવાન, બીજા બધા રાજા જીત્યા, એક જરાસંઘ જીતાયો નથી. એનામાં અખૂટ બળ છે. શિશુપાલ એનો સેનાપતિ છે, એને પણ જીતવો વસમો છે. આ સાંભળતા ધર્મરાજ યુધિષ્ઠિરના મુખ પર ચિંતાની રેખાઓ અંકાઈ અને જિજ્ઞાસાભરી દ્રષ્ટિએ શ્યામ સુંદર સામે જોયું. ધર્મરાજના મનોભાવ કરી જતા શ્યામ સુંદરે કહ્યું, એ તો હું પહેલેથી જ કહેતો હતો કે આ જરાસંઘ આપણે માટે રાજસૂય યજ્ઞમાં કંટક સમાન છે. શિશુપાલ એના સેનાપતિ છે. દંતવક્ર, મેઘવાહન અને કરભ એના મર્ત્યાઓ છે. પૌંડ્રક પણ એમનો જ હતો, જે પોતાની જાતને વાસુદેવ કેવડાવતો હતો. એને તો મેં ઠેકાણે પાડી દીધો છે, પણ આ જરાસંઘનો કાંટો કાઢવો મુશ્કેલ છે. પણ અત્યારે મને ઉદ્ધવજીના શબ્દ યાદ આવે છે, એ પ્રમાણે કરીએ તો જ એ, એમ કહીને શ્યામ સુંદર વિચારમાં પડી ગયા. કેમ પ્રભુ, કહેતા કહેતા અટકી ગયા? ધર્મરાજે પૂછ્યું. ધર્મરાજ, આ જરાસંઘની સામે બર વાપરવાથી કાંઈ વરે એમ નથી. એની ભુજામાં 10,000 હાથીનું બળ છે. આને તો કરથી જીતવો પડશે. ઉદ્ધવજીએ મને સલાહ આપેલી કે એને જીતવો હોય તો બ્રાહ્મણ વેશ ધારીને જજો અને એની પાસે દ્રંદયુદ્ધની માગણી કરજો. જો એ ભીમસેન સાથે દ્રંદયુદ્ધમાં ઉતરે તો જ એ મરે, અને એ એક મરે તો એના આધીન એવા અનેક રાજાઓ પર આપણું આધિપત્ય આવે. આમ કહી શ્યામ સુંદરે અર્જુન અને ભીમને કહ્યું, એમ કરો, તમે બંને મારી સાથે મગ્ધમાં ચાલો. ભીમ અને અર્જુન વિના આનાકાનીએ તૈયાર થઈ ગયા. આ તો નટખટ નટવર, એને વેશ લેતા વાર કેટલી? જોતજોતામાં ત્રણેય જણાએ બ્રાહ્મણનો વેશ પહેરી લીધો અને ત્રણેય જણા કુરુમંગલ, ગંગા, યમુના, સરયું, સોણી આદિ પવિત્ર નદીઓ ઓરંગી પંચાલ, કાન્યકુબજ, મત્સ્ય, કૌશલ, ભરૂષ, કાશી, મિથિલા તથા બીજા રાજ્યો થઈ માર્ગ પહોંચ્યા. ત્યાં ગોરથ નામના પર્વત પર ચડીને શ્યામ સુંદરે ભીમ તથા અર્જુનને આખો મગ્ધ બતાવ્યો. અહીં રાજમહેલ છે. પેલી જગ્યાએ બંદીવાન રાજાઓને રાખ્યા છે. પેલો દેખાય એ નગરનો ફરતો કોટ છે. આમ નગર પ્રત્યેની સમજણ આપતા આપતા ચૈત્યક પર્વત પર ચડ્યા. ત્યાં મોટા ત્રણ નગારા જોયા. એ જોઈને ભીમને આશ્ચર્ય થયું. શ્યામ સુંદરે કહ્યું, ભીમ, જરાસંઘના પિતા બૃહદ્રથે વૃષાસુર નામના રાક્ષસને મારી એની ચામડીમાંથી આ ત્રણ નગારા બનાવ્યા છે. જરાસંઘ આને શુભ ચિહ્ન તરીકે માને છે અને એની પૂજા કરે છે. એમ, આ એના શુભ નગારા છે? એમ કહેતા જ ભીમસેને ત્રણ નગારા ફોડી નાખ્યા અને પર્વતની બાજુમાંનો કોટ તોડી ત્રણેય માર્ગમાં પ્રવેશ કર્યો. સામે જ મગધરાજનો મારી પુષ્પની માળાઓ લઈને જતો દેખાયો. શ્યામ સુંદરે મારી પાસેથી માળાઓ છીનવી લીધી અને એ પહેરીને રાજમહેલમાં આવ્યા. બ્રાહ્મણોને જોઈને દ્વારપાળોએ પણ એમને રોક્યા નહીં. એ ત્રિપુટી જરાસંઘ પાસે આવીને ઊભી ભવ્ય મુખકૃતિવાળા ત્રણ બ્રાહ્મણોને જોઈ જરાસંઘ પગમાં પડી ગયો અને વંદન કરીને પૂછ્યું, કહો બ્રાહ્મણ, આપની શી સેવા કરું? શ્યામ સુંદરે મંદ મંદ હસતા જરાસંઘને આશીર્વાદ આપી કહ્યું, રાજન, આપના દાનની પ્રશંસા સાંભળી દૂર દૂરથી આવ્યા છે. આશા છે કે અમારી માગણી આપ પૂર્ણ કરશો. આપની માગણી પૂર્ણ કરવાની વાત તો પછી રહી, પહેલાં મને કૃપા કરીને જણાવો કે આપ અમારી પાસે શું ઈચ્છો છો. આ સાંભળી શ્યામ સુંદર ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, રાજન, અમે તો એવું સાંભળ્યું હતું કે આપ ખૂબ મોટા દાની છો. આપ ઈચ્છા પ્રગટ કરો એટલે હું એ પૂર્ણ કરું. એ તો વેપારીની વાત થઈ, દાનીની નહીં. શ્યામ સુંદરના શબ્દો સાંભળતા જ જરાસંઘ ચમક્યો. ધારી ધારીને ત્રણેયને નિહાર્યા. એને ખાતરી થઈ ગઈ કે ભલે આ ત્રણેય જણ બ્રાહ્મણનો વેશ લઈને આવ્યા, આ ત્રણેય બ્રાહ્મણો જણાતા નથી. બીજી વાત એ કે આ ત્રણેય ચહેરાઓને મેં ક્યાંક જોયા હોય એમ લાગે છે. હાથ પરના ધનુષ્યના અટણ છે, એટલે આ ત્રણેય ક્ષત્રિય હોવા જોઈએ. બ્રાહ્મણ ધારી મેં માંગવા કહ્યું છે એટલે એ આપે જ છૂટકો છે. જો હું વચનમાંથી ફરી જાઉં તો મારી કીર્તિ ધૂળમાં મરી જાય. ઇન્દ્ર માટે વિષ્ણુ વામન રૂપ ધારી બલિરાજા પાસે યાચવા ગયા જ હતા ને. એ બલિરાજા ભલે પાતાળમાં ચંપાયા પણ એમની કીર્તિ તો આજે અમર છે જ ને. આ શરીર આજે નહીં તો કાલે પડવાનું તો છે જ, પછી શા માટે જશ લઈને ન જવું? એમ વિચારી જરાસંઘે કહ્યું, બોલો, જે માગશો એ આપીશ. સમય આવ્યો જાણીને શ્યામ સુંદરે ધીમે રહીને શોખથી મારી દીધી, રાજન, અમારે કંઈ તમારા રાજપાટ જોઈતા નથી. અમે તો તમારી સાથે દ્વંદ્વયુદ્ધ કરવા માંગીએ છીએ. આપ મારી સાથે દ્વંદ્વયુદ્ધ કરવા માંગો છો? મારી સાથે દ્વંદ્વયુદ્ધ કરવું એ બ્રાહ્મણોના ગજા બહારની વાત છે. મને તો પહેલેથી જ શંકા થઈ છે અને આપના વચનથી એ શંકા હવે વધુ દૃઢ થાય છે. કહો, આપ બ્રાહ્મણ નથી, બ્રાહ્મણ વેશમાં કોઈ ક્ષત્રિય છો? હા રાજન, આપની વાત સંપૂર્ણપણે સત્ય છે. અમારા ત્રણમાંથી આ છે પાંડુપુત્ર ભીમસેન, આ બીજા છે તે એમના ભાઈ ગાંડીવધારી અર્જુન. ભીમ અને અર્જુનને જોઈને જરાસંઘ તો ઘા ખાઈ ગયો અને કંઈક ગભરાટ ભર્યા સ્વરે પૂછ્યું, આ બેની ઓળખાણ તો આપે આપી, પણ આપ પોતે કોણ છો એ તો કહ્યું જ નહીં. શ્યામ સુંદર ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, રાજન, બીજા કોઈને નહીં અને મને જ ભૂલી ગયા આપ? આપ મને ભલે ભૂલો, હું આપને ભૂલી શકું એમ નથી. હું આપના જમાઈનો ભાણેજ થાઉં. મારા જમાઈનો ભાણેજ? હા હા, ઓળખ્યો ઓળખ્યો, આપ કંસના ભાણેજ કૃષ્ણ. ખરી ઓળખાણ કાઢી. છેલ્લી લડાઈમાં મથુરા છોડીને દ્વારિકામાં ભાગ્યા હતા એ જ કે બીજા? વાણી પણ કેવી બદલી નાખી છે. તું ગમે તેટલો વેશ બદલે છતાં છુપ્યો છુપાય એમ નથી. અલ્યા, તમે ત્રણ આવ્યા તો ભલે આવ્યા, પણ મને જોઈને ભાગી જનારો મારી સાથે તું શું લડવાનો છે? આ અર્જુન તો છોકરો કહેવાય, યુદ્ધ તો બરોબરિયા જોડે હોય. હા, લડવું હોય તો આવે ભીમસેન મારી સાથે. એની પ્રશંસા મેં સાંભળી છે. એમ સાંભળ્યું છે કે એનામાં 10,000 હાથીઓનું બળ છે. શરીર પણ મારા જેવું હુષ્ટપુષ્ટ છે. એની સાથે લડવામાં મને વાંધો નથી. ભલે, ભીમસેન સાથે લડવું હોય તો એમની સાથે લડો. શ્યામ સુંદરે જરાસંઘની વાત માન્ય રાખી. ભલે આવતીકાલે નગર બહારના મહાન ચોગાનમાં દંડ યુદ્ધની શરૂઆત થશે, આજની રાત આપ આરામ કરો, એમ કહીને જરાસંઘ પોતાના મહેલમાં ગયો.